એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આ વિચાર મંથનમાં. આપણે બધા યુનો જીવનનો અર્થ શું, આ પડકારો કેમ આવે છે, એવું બધું ક્યારેક તો વિચારતા જ હોઈએ છે.
હા, ચોક્કસ.
તો આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ ઊંડાણપૂર્વક, જે લગભગ 50 વર્ષથી લોકોને આજ બધા સવાલો પર વિચારવા માટે અને માર્ગદર્શન મેળવવા માટે પ્રેરણા આપતું રહ્યું છે.
એકદમ સાચી વાત. આપણે વાત કરી રહ્યા છીએ એમ સ્કોટ પેકનું પુસ્તક છે, ધ રોડ લેસ ટ્રાવલ્ડ.
હા,
અને મને તો નવાઈ એ લાગે છે કે આજનો જે જમાનો છે ને, બધું ફટાફટ જોઈએ, તરત જ સંતોષ, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જેને કહીએ.
હા, બિલકુલ.
જ્યાં આપણે તકલીફોથી ભાગવા માંગીએ છીએ ત્યાં આ પુસ્તકનો જે મૂળ સંદેશ છે કે ભાઈ, જીવન તો અઘરું છે અને એનો સામનો કરશો તો જ વિકાસ થશે, એ કદાચ પહેલાં કરતાં પણ વધારે રિલેવન્ટ, વધારે પ્રસ્તુત થઈ ગયો છે.
તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. પહેલાં તો લેખકને જ થોડા જાણી લઈએ. કોણ હતા આ એમ સ્કોટ પેક?
મોર્ગન સ્કોટ પેક. એમનો સમયગાળો 1936 થી 2005. અમેરિકન સાયકિયાટ્રિસ્ટ હતા, મનોચિકિત્સક અને લેખક.
ઓકે.
ભણતર એમનું હાર્વર્ડ અને કેસ વેસ્ટર્ન રિઝર્વ જેવી ટોચની યુનિવર્સિટીમાંથી. પછી યુએસ આર્મીમાં પણ સાયકિયાટ્રિસ્ટ તરીકે સેવા આપી. ત્યાં તો અસિસ્ટન્ટ ચીફ ઓફ સાયકિયાટ્રી અને ન્યુરોલોજીના પદ સુધી પહોંચ્યા હતા.
અચ્છા.
એટલે લશ્કરમાં અને પછી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં માણસના મનની જે ગૂંચવણો છે એમને સમજવાનો બહોળો અનુભવ એમને મળ્યો.
પણ એમને ખરેખર ખાસ શું બનાવે છે? ખાલી એક સફળ મનોચિકિત્સક હતા એટલે?
ના ના, એવું નથી. એમની વિશેષતા જે છે ને, એમના સાહસમાં છે. એમણે શું કર્યું, મનોવિજ્ઞાન અને અધ્યાત્મ આ બે વચ્ચે એક પુલ બાંધવાની કોશિશ કરી.
ઓહો, એ સમયે તો આ બહુ મોટી વાત કહેવાય.
હા, કારણ કે એ જમાનામાં સાયકોલોજી મોટાભાગે ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીથી દૂર જ રહેતું. પણ પેકે દલીલ કરી કે ભાઈ, આ બંને અલગ નથી, જોડાયેલા છે, સુસંગત છે.
એટલે એમણે મનોચિકિત્સાને ફક્ત બીમારી મટાડવાની રીતે ન જોઈ.
બરાબર. એમણે એને એક આધ્યાત્મિક યાત્રા તરીકે જોઈ. જાણે એમની પાસે એક સાયન્ટિસ્ટનું મગજ હતું, તીક્ષ્ણ અને વિશ્લેષણાત્મક, અને બીજી બાજુ એક સાધકની ઊંડી દ્રષ્ટિ હતી. આ જે કોમ્બિનેશન છે ને, એ જ એમના લખાણને આટલું પાવરફુલ બનાવે છે.
ખરેખર રસપ્રદ. લેખક જો આવા ગહન ચિંતક હોય તો પુસ્તક પણ એટલું જ વિચારવા જેવું હોવાનું. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શરૂઆત ક્યાંથી થાય છે?
પુસ્તકની શરૂઆત જ ધમાકેદાર છે. પહેલી જ લાઈન, જીવન મુશ્કેલ છે, લાઈફ ઇઝ ડિફિકલ્ટ.
સીધી વાત, કોઈ લાગલપેટ નહીં.
હા, અને આ કોઈ નેગેટિવ વાત નથી, નિરાશાવાદી નથી, પણ એક હકીકતનો સ્વીકાર છે. પેક કહે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, એ કોઈ ભૂલ નથી, એ તો વિકાસ માટે જરૂરી છે.
મતલબ એના વગર ગ્રોથ ન થાય.
એક્ઝેક્ટલી. આધ્યાત્મિક અને માનસિક વિકાસ આ મુશ્કેલીઓથી ભાગવાથી નહીં થતો, પણ એનો સામનો કરવાથી જ મળે છે.
એટલે કે સમસ્યા એ સમસ્યા નથી, પણ આપણે એને કઈ રીતે લઈએ છીએ, આપણો અભિગમ એ સમસ્યા છે.
બરાબર, પકડ્યું. અને આ સામનો કરવા માટે પેક આપણને 4 મુખ્ય ટૂલ્સ કે ડિસિપ્લિન આપે છે, શિસ્ત.
કયા 4?
પહેલું છે તૃપ્તિમાં વિલંબ, એટલે કે ડિલેઇંગ ગ્રેટિફિકેશન. તરત મળતા નાના આનંદને થોડો રોકીને લાંબા ગાળાના મોટા ફાયદા પર ફોકસ કરવું. બીજું છે જવાબદારીનો સ્વીકાર, એક્સેપ્ટિંગ રિસ્પોન્સિબિલિટી, પોતાના જીવન અને પોતાની સમસ્યાઓની પૂરી માલિકી લેવી.
ઓકે.
અને બાકીના 2, ત્રીજું છે સત્ય પ્રત્યે સમર્પણ, ડેડિકેશન ટુ ટ્રુથ, દુનિયા અને પોતાની જાતને જેવી છે તેવી જોવાની હિંમત રાખવી, ભલે કડવું લાગે.
અઘરું છે આ.
છે જ. અને ચોથું, આ બધા વચ્ચે સંતુલન જાળવવું, બેલેન્સિંગ. પેક કહે છે કે આ 4 શિસ્ત અપનાવીએ ને તો જીવનમાં દુઃખ તો રહેવાનું, પીડા પણ રહેવાની, પણ છતાં આપણે એક અર્થપૂર્ણ, એક સંતોષી જીવન જીવી શકીએ.
એટલે પુસ્તકનો હેતુ એ છે કે આપણે સુખના શોર્ટકટ શોધવાનું બંધ કરીએ અને અંદર જોવાની, આત્મપરીક્ષણની જે અઘરી પણ જરૂરી મહેનત છે, એના માટે તૈયાર થઈએ.
બિલકુલ. અને આખી વાત પુસ્તકમાં 4 ભાગમાં વહેંચાયેલી છે, શિસ્ત, પ્રેમ, વિકાસ અને ધર્મ, અને છેલ્લે ગ્રેસ.
તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, શિસ્ત. તો શિસ્ત સામાન્ય રીતે આપણે શિસ્ત શબ્દ સાંભળીએ એટલે આમ બંધન જેવું લાગે, પણ પેક તો એને સમસ્યા ઉકેલવાનું સાધન કહે છે. એ કઈ રીતે?
જો, પેકનો મૂળ વિચાર શું છે? જીવનમાં સમસ્યાઓ આવે એટલે આપણને પીડા થાય, અને આપણો સ્વભાવ કેવો? પીડાથી બચવાનો.
હા, સ્વાભાવિક છે.
પણ પેક કહે છે કે આ જે બચવાની વૃત્તિ છે ને, એ જ લાંબા ગાળે વધારે મોટી માનસિક તકલીફો ઊભી કરે છે. શિસ્ત શું છે? એ એવા સાધનોનો સેટ છે જે આપણને પીડાનો સામનો કરતા શીખવા છે, સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે.
ઓકે, તો પહેલું સાધન કયું?
પહેલું છે તૃપ્તિમાં વિલંબ, ડિલેઇંગ ગ્રેટિફિકેશન.
આનું કોઈ રોજબરોજના જીવનમાંથી ઉદાહરણ પેલું કેક વાયુ તમે કહેતા હતા?
હા, પેક એ જ ઉદાહરણ વાપરે છે કે એક બાળક છે, એને કેક મળે. હવે પહેલાં આખી કેક ખાઈ જાય અને ઉપરની મલાઈ આઈસિંગ છેલ્લે ખાય, તો એ મીઠાશનો આનંદ લાંબો ટકે.
હા, બરાબર.
એવી જ રીતે આપણે પહેલાં અઘરું કામ પતાવી લઈએ તો પછી જે આરામ મળે એ વધારે સારો લાગે. ભણવામાં, નોકરીમાં, પૈસા બચાવવામાં, બધે જ આ નિયમ લાગુ પડે.
પણ હા, આજકાલ તો બધું 2 મિનિટ નૂડલ્સ જેવું થઈ ગયું છે, તરત જ જોઈએ, એટલે આ શિસ્ત કેળવવી અઘરી લાગે.
સાચી વાત છે, એટલે જ આ વધારે મહત્વનું બની જાય છે. બીજું સાધન છે જવાબદારીનો સ્વીકાર.
આનો શું મતલબ? બધી જ વાતની જવાબદારી આપણે માથે લઈ લેવાની, કોઈકે ભૂલ કરી હોય તો પણ?
ના ના, અહીં સંતુલનની વાત છે. પેક બે અંતિમ છેડા વર્ણવે છે. એક છે ન્યુરોસિસ અને બીજું છે કેરેક્ટર ડિસઓર્ડર્સ.
એ શું છે?
ન્યુરોટિક લોકો કેવા હોય? જરૂર કરતાં વધારે જવાબદારી લઈ લે, બીજાની ભૂલો માટે પણ પોતાને દોષ દે, અને એટલે દુઃખી થાય.
ઓહ.
જ્યારે કેરેક્ટર ડિસઓર્ડરવાળા લોકો, એ જવાબદારી લેતા જ નથી, પોતાની સમસ્યાઓ માટે સંજોગોને કે બીજા લોકોને દોષ દે અને આસપાસના બધાને પરેશાન કરે.
હા, બરાબર. એટલે પોતાની ભૂલ નહીં જોવાની.
એકદમ સાચો રસ્તો કયો? પોતાની સમસ્યાઓ અને જીવનની જે વાજબી જવાબદારી છે એ સ્વીકારવી, ન ઓછી ન વધારે પડતી.
આ સમજવું બહુ જરૂરી છે. ત્રીજું સાધન સત્ય પ્રત્યે સમર્પણ. આ થોડું ફિલોસોફિકલ જેવું લાગે છે.
છે, પણ છે ને બહુ પ્રેક્ટિકલ પણ છે. આનો સીધો મતલબ છે વાસ્તવિકતા જેવી છે તેવી જોવાની કોશિશ કરવી. આપણા બધાના મનમાં છે ને દુનિયા કેવી છે, કેવી હોવી જોઈએ એના અમુક નકશા હોય છે, મેન્ટલ મેપ્સ, આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ.
હા, હોય જ.
પેક કહે છે કે આ નકશા ક્યારે પરફેક્ટ નથી હોતા. ગ્રોથ માટે, વિકાસ માટે જરૂરી છે કે આપણે સતત આપણા અનુભવો અને હકીકતોના આધારે આ નકશાને ચકાસતા રહીએ અને જરૂર પડે તો એને સુધારતા રહીએ.
પણ એ અઘરું છે, કારણ કે આપણી જૂની માન્યતાઓ છોડવી ગમતી નથી.
બિલકુલ, એટલે જ આ શિસ્ત છે. આમાં હિંમત જોઈએ, અને પેલી ટ્રાન્સફરન્સની વાત પણ અહીં જ આવે છે.
હા, એ શું છે? બરાબર.
ટ્રાન્સફરન્સ એટલે ભૂતકાળના અનુભવો, ખાસ કરીને બાળપણના, મા બાપ સાથેના, એની લાગણીઓ અને વિચારોને વર્તમાનના સંબંધો પર નાખવા. જેમ કે તમારા બોસ કડક છે અને તમને તમારા પિતાની યાદ અપાવે છે, તો તમે અજાણતા જ બોસ સાથે એવું વર્તન કરવા લાગો જે પિતા સાથે કરતા હતા, ભલે બોસ સાવ જુદા માણસ હોય.
એટલે આપણે સામેવાળાને એ જેવા છે એવા નથી જોતા, પણ આપણા ભૂતકાળના ચશ્માથી જોઈએ છે.
બરાબર. આ વાસ્તવિકતાનું વિકૃતિકરણ છે. સત્ય પ્રત્યે સમર્પણ એટલે આવા ટ્રાન્સફરન્સને ઓળખવું અને સમજવું કે ભાઈ આ માણસ અલગ છે.
બાપરે. એટલે ક્યારેક આપણા સંબંધોમાં જે ગેરસમજ થાય છે એનું કારણ આ પણ હોઈ શકે.
અને ચોથું સાધન સંતુલન.
આને પેક માસ્ટર ડિસિપ્લિન કહે છે.
કેમ?
કારણ કે એ નક્કી કરે છે કે પેલી 3 શિસ્તનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને કેટલો કરવો.
એટલે કે જજમેન્ટ, વિવેક બુદ્ધિ. હા, જીવનમાં ક્યારેક એકદમ પ્રામાણિક રહેવું જરૂરી છે, તો ક્યારેક થોડી કરુણા, થોડી નરમાશ વધારે કામની હોય. ક્યારે જવાબદારી લેવી અને ક્યારે ના પાડવી. ક્યારે તૃપ્તિ રોકવી અને ક્યારે ક્ષણનો આનંદ માણવો. આ બેલેન્સ જાળવવું એ સતત ચાલતી પ્રોસેસ છે. એમાં ફ્લેક્સિબિલિટી જોઈએ, સૂક્ષ્મ નિર્ણય શક્તિ જોઈએ.
આમાં પેલું બ્રેકેટિંગ પણ આવે ને?
હા, એ પણ સંતુલનનો જ ભાગ છે. બ્રેકેટિંગ એટલે શું? કોઈ નવી વાત સમજવી હોય તો આપણી જે જૂની માન્યતાઓ છે એને થોડીવાર માટે ટેમ્પરરીલી બાજુ પર મૂકવાની તૈયારી, ખુલ્લા મનથી સાંભળવું. આ પણ સંતુલન જ છે. શિસ્ત પછી આવે છે બીજો અને બહુ જ મહત્વનો ભાગ, પ્રેમ, લવ. અને અહીં પેક પ્રેમ વિશેની આપણી જે સામાન્ય ધારણાઓ છે ને એને જબરદસ્ત રીતે પડકારે છે.
હા, મેં સાંભળ્યું છે, ખાસ કરીને પેલું પ્રેમમાં પડવું, ફોલિંગ ઇન લવ, એના વિશે. એ કહે છે કે એ સાચો પ્રેમ નથી. આ વાત તો ઘણાને નહીં ગમે.
કદાચ ન ગમે શરૂઆતમાં, પણ પેકનો તર્ક સમજવા જેવો છે. એ કહે છે કે પ્રેમમાં પડવું એ એક અદ્ભુત અનુભવ છે. એમાં આપણો અહંકાર, આપણું હું, એની સીમાઓ જાણે ઓગળી જાય છે. આપણે બીજા સાથે એક થઈ ગયા હોય એવું લાગે.
હા, એ ફીલિંગ તો હોય જ છે.
પણ પેક કહે છે કે આ સ્થિતિ ટેમ્પરરી છે, અસ્થાયી છે, અને એમાં પ્રયત્ન નથી કરવો પડતો. એ આપોઆપ થાય છે અને સમય જતાં ઓસરી પણ જાય છે. એટલે પેક એને સાચો પ્રેમ નથી ગણતા, કારણ કે એમાં ઈચ્છાશક્તિ, વિલ, એનો અભાવ છે. એ કદાચ કુદરતની એક રીત છે બેજણને નજીક લાવવાની, સંબંધ શરૂ કરાવવાની, પણ એ લાંબો ટકતો પરિપક્વ પ્રેમ નથી.
તો પછી પેકની નજરે સાચો પ્રેમ શું છે? એમની પેલી પ્રખ્યાત વ્યાખ્યા કઈ છે?
હા, પેક કહે છે, પ્રેમ એટલે પોતાના અથવા અન્યના આધ્યાત્મિક વિકાસના પોષણ હેતુથી સ્વયંને વિસ્તારવાની ઈચ્છાશક્તિ, વિલ.
ઓકે, આ થોડું સમજાવો. આમાં ઘણા શબ્દો છે. ઈચ્છાશક્તિ,
ઈચ્છાશક્તિ એનો મતલબ કે પ્રેમ ખાલી એક ફિલિંગ નથી, એ એક સબાન નિર્ણય છે, એક કમિટમેન્ટ છે, એક ક્રિયા છે. ચોઇસીસ એન્ડ એક્શન્સ.
સ્વયંને વિસ્તારવું,
એક્સટેન્ડ વન સેલ્ફ,
એનો મતલબ કે પ્રેમમાં મહેનત કરવી પડે છે. એફર્ટ, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. આપણી આળસ, આપણો ડર, આપણો સ્વાર્થ, આ બધા પર જીત મેળવવી પડે છે.
અને સૌથી મહત્વનું, આધ્યાત્મિક વિકાસ,
સ્પિરિચ્યુઅલ ગ્રોથ.
હા, પ્રેમનું અંતિમ લક્ષ્ય શું? બીજાને ખાલી ખુશ રાખો કે એના પર કંટ્રોલ કરવો? ના, પેક કહે છે, સાચો પ્રેમ એ છે જે આપણને અને સામેવાળી વ્યક્તિને વધુ સારા, વધુ પરિપક્વ, વધુ સંપૂર્ણ માણસ બનવામાં મદદ કરે. અને આ જેટલું બીજા માટે સાચું છે, એટલું જ પોતાના માટે પણ. સેલ્ફ લવ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ.
પેક એ પણ ભારપૂર્વક કહે છે કે પ્રેમ અને પરાધીનતા, ડિપેન્ડન્સી, આ બે સાવ અલગ વસ્તુઓ છે.
બિલકુલ. પરાધીનતામાં કેવું હોય, વ્યક્તિ બીજા વગર અધૂરો અનુભવે, એના વગર જીવી જ ન શકે એમ માને. આ પ્રેમ નથી, આ તો એક જાતનું પેરાસાઇટ જેવું જોડાણ છે. પેક એને કેથેસિસથી પણ અલગ પાડે છે. કેથેસિસ એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુમાં આપણું ભાવનાત્મક રોકાણ, ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ. પ્રેમમાં કેથેસિસ હોય છે, પણ દરેક કેથેસિસ પ્રેમ નથી હોતો.
કેમ?
કારણ કે આપણે નુકસાનકારક વસ્તુઓ સાથે પણ ભાવનાત્મક રીતે જોડાઈ શકીએ છીએ. જેમ કે કોઈ વ્યસન, એમાં પણ કેથેસિસ હોય છે, પણ એ પ્રેમ નથી. સાચો પ્રેમ હંમેશા વિકાસ તરફ લઈ જાય છે. ભલે એમાં ક્યારેક કન્ફ્રન્ટ કરવું પડે, અપ્રિય સત્ય કહું પડે, પણ હેતુ હંમેશા ગ્રોથનો હોય છે.
હવે વાત કરીએ ત્રીજા ભાગની, વિકાસ અને ધર્મ. અહીં ધર્મ શબ્દ સાંભળીને કદાચ કેટલાકને એમ લાગે કે આ કોઈ ચોક્કસ રિલિજિયન, સંપ્રદાય વિશેની વાત હશે. પણ પેકનો અર્થ કંઈક જુદો છે, ખરું ને?
હા, બહુ જુદો. પેક માટે ધર્મ એટલે શું? વ્યક્તિની દુનિયાને જોવાની દ્રષ્ટિ, એનો વર્લ્ડ વ્યૂ, અથવા વાસ્તવિકતા વિશેનો એનો નકશો, પેલો મેન્ટલ મેપ જેની આપણે વાત કરી.
ઓહ, એટલે આ અર્થમાં તો દરેક વ્યક્તિ ધાર્મિક કહેવાય, ભલે પછી એ નાસ્તિક હોય.
એકદમ. કારણ કે દરેક પાસે જીવન શું છે, જગત કેવી રીતે ચાલે છે, એના વિશેની પોતાની માન્યતાઓ અને ધારણાઓનો એક સેટ તો હોય જ છે. એ જ એનો ધર્મ, પેકની વ્યાખ્યા મુજબ.
તો પછી આધ્યાત્મિક વિકાસ એટલે આ નકશા સાથે શું કરવાનું?
વિકાસ એટલે આ જે આપણો નકશો છે ને, એને સતત વાસ્તવિકતા સાથે, હકીકતો સાથે, આપણા અનુભવો સાથે સરખાવતા રહેવું, અને જ્યાં મેળ ન ખાય ત્યાં એને સુધારતા રહેવું. જેમ જેમ આપણને નવું જાણવા મળે, નવા અનુભવ થાય, એમ આપણો નકશો વધુને વધુ સચોટ, વધુને વધુ વિસ્તૃત બનવો જોઈએ.
આ તો જાણે સાયન્સ જેવું થયું, વૈજ્ઞાનિક પદ્ધતિ.
બરાબર. પેક એ જ સરખામણી આપે છે, જેમ સાયન્સમાં પુરાવા મળે એટલે થિયરી બદલવી પડે, એમ જ જીવનમાં અનુભવ મળે એટલે માન્યતા બદલવી પડે. અને આ પ્રોસેસ પીડાદાયક હોઈ શકે છે, કારણ કે આપણી જૂની માન્યતાઓ આપણને બહુ વહાલી હોય છે.
પેક સંસ્થાકીય ધર્મો, મતલબ ઓર્ગેનાઇઝ્ડ રિલિજન્સ, એના વિશે થોડી ચેતવણી પણ આપે છે. કેમ?
હા, પેક કહે છે કે ઘણીવાર આવા ધર્મો શું કરે, લોકોને એક તૈયાર નકશો આપી દે, રેડીમેડ જવાબ, અને પછી લોકોને પોતાના સવાલ પૂછવા કે પોતાની રીતે સત્ય શોધવા માટે ડિસકરેજ કરે, નિરુત્સાહિત કરે.
એટલે એનાથી વ્યક્તિનો પોતાનો વિકાસ અટકી શકે.
હા, પેક માને છે કે સાચી શ્રદ્ધામાં આંધળો વિશ્વાસ નથી હોતો. એમાં શંકા પણ હોય છે, સવાલો પણ હોય છે, સંઘર્ષ પણ હોય છે. વિકાસ માટે ખુલ્લું મન જોઈએ.
પેકે આધ્યાત્મિક વિકાસના કેટલાક તબક્કાઓ પણ કહ્યા છે, ખરું ને?
હા, ટૂંકમાં કહું તો ચાર તબક્કા છે. પહેલો અસ્તવ્યસ્ત ચોટેક એન્ટીસોશિયલ, જ્યાં બસ પોતાની મરજી જ ચાલે. બીજો ઔપચારિક સંસ્થાકીય, ફોર્મલ ઇન્સ્ટિટ્યુશનલ, જ્યાં નિયમો અને બહારની સત્તાનું પાલન મુખ્ય હોય. ત્રીજો શંકાસ્પદ વ્યક્તિગત, સ્કેપ્ટિકલ ઇન્ડિવિજ્યુઅલ, જ્યાં વ્યક્તિ પરંપરા પર સવાલ ઉઠાવે છે અને પોતાની સમજ બનાવે છે. અને ચોથો રહસ્યવાદી સામુદાયિક, મિસ્ટિકલ કમ્યુનલ, જ્યાં વ્યક્તિ બ્રહ્માંડ સાથે એકતા અનુભવે છે. આ કોઈ ફિક્સ સ્ટેપ નથી, પણ એક શક્ય માર્ગ છે વિકાસનો.
અને છેલ્લો ભાગ આવે છે ગ્રેસ. આ શબ્દ થોડો ધાર્મિક જેવો લાગે છે. શું આ ઈશ્વરી કૃપા જેવી વાત છે?
પેક આ શબ્દ વાપરે છે અને એનો ધાર્મિક અર્થ પણ છે, પણ એનો અર્થ એ વ્યાપક રાખે છે. ગ્રેસ એટલે એવી શક્તિ જે આપણી માનવ ચેતના, આપણા પ્રયત્નો એની બહાર છે. એ પરોપકારી છે, બેનેવોલન્ટ છે અને આપણા આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે.
એટલે જો શિસ્ત અને પ્રેમ એ છે જે આપણે કરવાનું છે,
તો ગ્રેસ એ છે જે આપણને મળે છે ઘણીવાર અણધારી રીતે, અનપ્રિડિક્ટેબલ હેલ્પ.
તો આ ગ્રેસ એટલે શું? લક જેવું, નસીબ કે કંઈક બીજું? એ દેખાય કેવી રીતે?
પેક એને ખાલી નસીબ નથી ગણતા. એ કહે છે કે ગ્રેસ ઘણા રૂપે પ્રગટ થાય છે, જેમ કે સાર્થક સંયોગો, સેરેન્ડિપિટી કે સિંક્રોનિસિટી જેને કહેવાય. અચાનક કોઈ એવી ઘટના બને કે કોઈ એવી વ્યક્તિ મળી જાય જે આપણને બરાબર સાચી દિશામાં ધક્કો મારી દે.
હા, એવું બને છે ક્યારેક.
બીજું આપણું અચેતન મન, અનકોન્શિયસ, આપણા સપના, આપણી ઇન્ટ્યુશન, અચાનક મનમાં આવતા વિચારો, આ પણ ગ્રેસનું જ એક રૂપ છે જે આપણને ગાઈડ કરે છે. પેક એક સાયન્ટિફિક જેવી દલીલ પણ આપે છે કે ફિઝિક્સનો નિયમ છે એન્ટ્રોપી. બ્રહ્માંડ અવ્યવસ્થા તરફ, બિખરાવ તરફ જાય છે, પણ જીવન, ખાસ કરીને ચેતનાનો વિકાસ, એ તો વ્યવસ્થા અને જટિલતા તરફ જાય છે, ઓપોઝિટ ડિરેક્શન. તો આ જે ઉપર તરફ લઈ જતી શક્તિ છે એને પેક ગ્રેસ કહે છે. ઇવોલ્યુશન અગેન્સ્ટ એન્ટ્રોપી.
ઇન્ટરેસ્ટિંગ. પણ લોકો આ ગ્રેસનો અનુભવ કેમ નથી કરી શકતા, અથવા તો એનો વિરોધ કેમ કરે છે?
કારણ કે ગ્રેસ આપણી પેલી ભાવનાને પડકારે છે કે બધું મારા કંટ્રોલમાં છે.
હા, એ તો છે જ.
અને એ આપણી જે સ્થાપિત માન્યતાઓ છે, આપણો જે નકશો છે, એને પણ હલાવી શકે છે. ગ્રેસને સ્વીકારવા માટે નમ્રતા જોઈએ, હ્યુમિલિટી. એ માનવાની તૈયારી જોઈએ કે આપણા કરતાં કંઈક મોટું, કંઈક વધુ શક્તિશાળી તત્વ કામ કરી રહ્યું છે. પેક માટે આધ્યાત્મિક પરિપક્વતા એટલે શું? શિસ્ત અને પ્રેમ દ્વારા સભાનપણે આ ગ્રેસ સાથે તાલમેલ રાખીને જીવવું.
વાહ, ખૂબ સરસ. આખા પુસ્તકની આ સફર ખરેખર આંખો ખોલી નાખે એવી રહી. તો આ બધી જે ચર્ચા આપણે કરી, એમાંથી આપણા શ્રોતાઓ માટે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ આપણે તારવી શકીએ આમ ટૂંકમાં?
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી પાયાનો મેસેજ તો એ જ છે, જીવનની મુશ્કેલી એ વિકાસનો પાયો છે. આ વાત સ્વીકારી લો, એમાંથી જ શક્તિ મળશે. જ્યારે આપણે જીવન એકદમ સહેલું હોવું જોઈએ એવી અપેક્ષા છોડી દઈએ ને, ત્યારે પડકારો સામે લડવાની હિંમત આવે છે. આપણી રોજિંદી જિંદગીમાં પણ, ટ્રાફિક જામ હોય કે ઓફિસની કોઈ તકલીફ હોય, આ નાની મોટી અડચણોને શ્રાપ નહીં પણ ઘડતરની તક તરીકે જોવાની.
હા, બરાબર. બીજો મહત્વનો વિચાર મને લાગે છે કે શિસ્ત એ બંધન નથી, પણ સાચી સ્વતંત્રતાનો માર્ગ છે. પીકના જે ચાર સાધનો છે, તૃપ્તિમાં વિલંબ, જવાબદારી, સત્યનિષ્ઠા અને સંતુલન, એ આપણને આપણી ક્ષણિક ઈચ્છાઓ, આપણા ભૂતકાળની પકડ, આપણી ખોટી ધારણાઓ, આ બધાથી મુક્ત કરે છે. જેમ કે રોજ કસરત કરવાની શિસ્ત આપણને શરીરની સ્વતંત્રતા આપે, પૈસા બચાવવાની શિસ્ત આર્થિક સ્વતંત્રતા આપે.
ત્રીજું જે બહુ જ પાવરફુલ છે, પ્રેમ એ ખાલી એક નિષ્ક્રિય લાગણી નથી, પણ ઈચ્છાશક્તિનું સક્રિય કાર્ય છે, વિલફુલ એક્શન. આ વિચાર આપણા સંબંધોને એક નવી જ દૃષ્ટિ આપે છે. પ્રેમ એટલે ખાલી રોમેન્ટિક ફિલિંગ્સ નહીં, પણ બીજાના અને પોતાના પણ આત્માના વિકાસ માટે સતત પ્રયત્ન કરવો, એને સમય આપવો, ધ્યાન આપવું જરૂર પડે તો અઘરી પણ સાચી વાત કહેવી. કુટુંબમાં મિત્રો સાથે આ વ્યાખ્યા સંબંધોને વધારે ઊંડા અને અર્થપૂર્ણ બનાવી શકે છે.
ચોથો મુદ્દો, સત્યનો સામનો કરવાની અને પોતાના નકશા સુધારવાની હિંમત કેળવવી. પોતાની નબળાઈ, પોતાની ભૂલ, પોતાની ખોટી માન્યતા એ સ્વીકાર્યા વગર આગળ કેમ વધાય? સેલ્ફ અવેરનેસ વગર ગ્રોથ શક્ય નથી. આપણા સમાજમાં ઘણીવાર આપણે લોકો શું કહેશે એ વિચારીને સાચું બોલતા કે સ્વીકારતા ડરીએ છીએ, પણ પેક કહે છે કે સાચો રસ્તો તો સત્યનો સામનો કરવામાં જ છે.
અને પાંચમો, જે આ પુસ્તકને ખરેખર યુનિક બનાવે છે તે મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું સંકલન, ઇન્ટિગ્રેશન. પેક આપણને બતાવે છે કે માનસિક રીતે સ્વસ્થ થવું અને આધ્યાત્મિક રીતે વિકસિત થવું એ બે અલગ વસ્તુઓ નથી, એ તો એક જ સિક્કાની બે બાજુ છે. સંપૂર્ણ માણસ બનવા માટે બંને જરૂરી છે.
પેકના પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય, એવા થોડાક યાદગાર મુદ્દાઓ પર વાત કરે.
હા ચોક્કસ. સૌથી પહેલું તો પેલું જ જેની આપણે ઘણી વાત કરી, જીવન મુશ્કેલ છે. લાઈફ ઇઝ ડિફિકલ્ટ. સાંભળવામાં કદાચ નેગેટિવ લાગે, પણ આ સ્વીકારમાં જ મોટી રાહત છે. જ્યારે આપણે માની લઈએ કે હા ભાઈ, જીવનમાં ઉતાર ચડાવ તો આવવાના જ છે, ત્યારે મુશ્કેલીઓ આપણને એટલી બધી હતાશ નથી કરી શકતી.
પછી પેલી પ્રેમની વ્યાખ્યા. પ્રેમ એટલે પોતાના અથવા અન્યના આધ્યાત્મિક વિકાસના પોષણ હેતુથી સ્વયંને વિસ્તારવાની ઈચ્છાશક્તિ. આ છે ને પ્રેમ વિશેની બધી ફિલ્મી કલ્પનાઓથી ઉપર ઉઠીને એને એક ગહન, જવાબદાર અને હેતુપૂર્ણ કામ તરીકે રજૂ કરે છે.
એક બીજો વાક્ય જે મને બહુ ગમે છે, જવાબદારી વિશે. ન્યુરોટેક્સ પોતાને દુઃખી બનાવે છે, કેરેક્ટર ડિસઓર્ડરવાળા દરેક અન્યને દુઃખી બનાવે છે. કેટલી સરળતાથી પેક સમજાવી દે છે કે જવાબદારી લેવામાં થતી બે પ્રકારની ભૂલોની અસર કેવી જુદી હોય છે. આનાથી આપણને પોતાની અને બીજાની વર્તણૂક સમજવામાં મદદ મળે.
અને પેલું નકશાવાળું રૂપક, વાસ્તવિકતા વિશેનો આપણો દૃષ્ટિકોણ એ જીવનના ભૂપ્રદેશમાં નેવિગેટ કરવા માટેના નકશા જેવો છે. જો નકશો ખોટો અને અચોક્કસ હશે તો આપણે સામાન્ય રીતે ખોવાઈ જઈશું. આ સતત શીખતા રહેવાની, પોતાની માન્યતાઓને ચકાસતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સાચો નકશો જ સાચી દિશા બતાવી શકે.
અને એક છેલ્લો વિચાર જે અસ્વસ્થતા વિશે છે. સત્ય એ છે કે આપણી શ્રેષ્ઠ ક્ષણો ત્યારે જ આવે તેવી શક્યતા છે જ્યારે આપણે ઊંડી અસ્વસ્થતા, નાખુશી અથવા અપૂર્ણતા અનુભવી રહ્યા હોઈએ. આનો મતલબ એ નથી કે દુઃખી રહેવું સારું છે, પણ જ્યારે આપણે અસંતોષ અનુભવીએ છીએ, કંઈક ખૂટતું લાગે છે, ત્યારે જ આપણે બદલાવ માટે, વિકાસ માટે સૌથી વધુ તૈયાર હોઈએ છીએ. ડિસ્કમ્ફર્ટ ઇઝ અ સિગ્નલ ફોર ગ્રોથ.
આ બધા વિચારો ખરેખર બહુ પ્રેરણા આપે એવા છે, પણ પછી સવાલ એ થાય કે આ બધું રોજબરોજની જિંદગીમાં આપણા જેવા સામાન્ય માણસો માટે કેવી રીતે લાગુ પાડી શકાય? હાઉ ટુ અપ્લાય?
ખરેખર તો આ બધા સિદ્ધાંતો છે ને બહુ જ પ્રેક્ટિકલ છે. દાખલા તરીકે, પેલી શિસ્તના ચાર સાધનો લો. તમારે કોઈ પરીક્ષાની તૈયારી કરવી છે તો તૃપ્તિમાં વિલંબ કરવો પડશે, મોબાઈલ ટીવી બાજુ પર મૂકવા, જવાબદારી લેવી પડશે કે ભાઈ ભણવું જ પડશે, સત્યનો સ્વીકાર કરવો પડશે, કયા વિષયમાં નબળા છો એ માનવું પડશે, અને સંતુલન રાખવું પડશે ભણતર અને આરામ વચ્ચે.
હા, વાત તો સાચી છે.
પૈસા બચાવવા હોય કે વજન ઉતારવું હોય, બધે આ જ સિદ્ધાંતો કામ લાગે. શિસ્ત વગર કશું ન થાય.
અને સંબંધોમાં આ કેવી રીતે લાગુ પડે?
પેલી પ્રેમની વ્યાખ્યા યાદ કરો. શું તમે તમારા પાર્ટનર, બાળકો કે મિત્રોના આધ્યાત્મિક વિકાસમાં મદદ કરી રહ્યા છો? શું તમે ખરેખર એમને સાંભળો છો, એમની જરૂરિયાતો સમજો છો? શું તમે તમારા ટ્રાન્સફર્સને ઓળખી શકો છો જેથી ભૂતકાળનો પડછાયો વર્તમાન પર ન પડે? આ સવાલો પૂછવાથી જ સંબંધોમાં મોટો ફરક પડી શકે.
અને પેરેન્ટિંગમાં, બાળકોના ઉછેરમાં,
ત્યાં પણ બાળકોને શિસ્ત શીખવવી, એમને પોતાની જવાબદારી લેતા શીખવવું, એમને થોડા પડકારોનો સામનો કરવા દેવો, હંમેશા બચાવ ન કરવું, ઓવર પ્રોટેક્શન નહીં, આ બધું પેકીના વિચારોમાંથી જ આવે છે.
નોકરી ધંધામાં પણ આ ઉપયોગી થઈ શકે.
ચોક્કસપણે. સત્ય પ્રત્યે સમર્પણ એટલે શું? પ્રામાણિકતા, પોતાની ભૂલ સ્વીકારવાની તૈયારી, ફીડબેક માટે ઓપન રહેવું. સંતુલન એટલે વર્ક લાઇફ બેલેન્સ. પેકના પુસ્તકમાં એક ઉદાહરણ છે એવા એક્ઝિક્યુટિવનું, જે કામ ટાળ્યા કરતો હતો. એ બતાવે છે કે શિસ્તનો અભાવ કેવી રીતે કેરિયરને નુકસાન કરે છે. ટૂંકમાં, આ સિદ્ધાંતો જીવનના દરેક પાસાને સ્પર્શે છે.
તો આજના આ મંથનના અંતે આપણે શું કહી શકીએ? આ પુસ્તકનો અંતિમ સંદેશ શું છે આપણા માટે?
મારા માટે જે મુખ્ય સંદેશ છે એ છે કે જીવન પ્રત્યેનો આપણો જે નજરિયો છે એ બદલવાની જરૂર છે. સંઘર્ષ અને મુશ્કેલીઓ એ રસ્તાના રોડા નથી, પણ એ જ રસ્તો છે. ધ પાથ ઇટસેલ્ફ. સરળતાની પાછળ ભાગવાને બદલે શિસ્ત, પ્રેમ, સત્ય અને સંતુલનના સાધનો લઈ પડકારોનો સ્વીકાર કરવો એ જ એક પરિપૂર્ણ મીનિંગફુલ લાઈફની ચાવી છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે પ્રેમ એ ખાલી એક લાગણી નથી, પણ એક સક્રિય પસંદગી છે, એક પ્રયત્ન છે. ધીસ આઈડિયા ઓફ લવ એઝ અ વિલફુલ એક્ટ. આ વિચાર સંબંધોને એક નવી જ ગંભીરતા અને એક હેતુ આપે છે. એ આપણને વધુ સારા મિત્ર, સારા જીવનસાથી, સારા સંતાન કે સારા માતા પિતા બનવા માટે પ્રેરે છે.
અને મને લાગે છે કે આ પુસ્તકનું સાચું મૂલ્ય એના સુંદર સંયોજનમાં છે, મનોવિજ્ઞાનની ઊંડી સમજ અને આધ્યાત્મિક શાણપણ. સાયકોલોજિકલ ઇનસાઇટ એન્ડ સ્પિરિચ્યુઅલ વિઝડમ. તે આપણને યાદ અપાવે છે કે આપણું માનસિક સ્વાસ્થ્ય અને આપણો આત્માનો વિકાસ એ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ધ રોડ લેસ ટ્રાવલ્ડ ખરેખર એવા રસ્તાની વાત કરે છે જે કદાચ ઓછો પસંદ કરાયેલો છે, કદાચ વધુ કઠિન છે, પણ અંતે એ જ રસ્તો આપણને સાચા અર્થમાં આપણી પોતાની નજીક લઈ જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.